हे पक्षीराज सांभळो, કાગભૂસુંડી કહી રહ્યા છે ત્યાં આગળ કે આ રીતે ભગવાન શિવ ઘણી બધી વાતો કરી, એક વિશેષ આશીર્વાદ પણ આપ્યો, ઔરવ એક આશીષા મોરી, મારો એક આશીર્વાદ છે તને. હવે ક્યાં અકળાયેલા આવેશમાં આવેલા અને શાપ આપવા, આ શાપ આપવા વાળા ભગવાન, અને એ જ આશુતોષ બની રીજીને એને જ વરદાનમાં પરિણિત કરવા વાળી વૃત્તિ. ભગવાન અતિશય ઉદાર છે, અતિશય દયાળુ છે, અને એટલે જ મારા જેવા એ પાપી જીવને પરમાત્માએ પરમ કૃપા કરીને મને એક વિશેષ આશીર્વાદ આપતા કહ્યું, અપ્રતિહિત ગતિ હોય અહી તો જા, તારી ગતિ અવિરતપણે થયા જ કરશે, આગળ વધી જઈશ, તને કોઈ અવરોધ નહીં આવે, તો ક્યાંય કોઈ જન્મમાં રોકાઈ નહીં પડવું, અટવાઈ નહીં પડવું. માણસ તો જેટલું લાંબુ જીવે એટલું વધારે અટવાઈ પડે, અને જેટલું ટૂંકું જીવે એટલો વહેલો અહીંથી આગળ વધી જાય. એ પ્રમાણે ભગવાન શિવે મારી પર કૃપા કરી, સુની શિવ આમ ભગવાન શિવના એ શ્રીમુખના વચનો સાંભળીને અને ગુરુ મહારાજે પણ કહ્યું કે પ્રભુ જેવી આપની કૃપા, જેવી આપની ઈચ્છા, એવું મસ્તુ કહી, એમ કહીને મને ખૂબ ખૂબ ઉપદેશ આપ્યો, ખૂબ સમજાવ્યો, મને ઘણી બધી સમજાવટ અને જે કંઈ શિખામણ આપવાની હોય એ બધી ખૂબ શિખામણ આપી. મોહી પ્રબોધી ગયું ગૃહ, અને મારા ગુરુજી ઘેર ચાલ્યા ગયા. ભગવાન શિવના ચરણોને હૃદયમાં રાખી અને મારા અભિપ્રેવા સદગુરુ પોતાને ઘેર જતા રહ્યા. અને આમ ભગવાન શિવના શાપ અને આશીર્વાદ બંધના ફળ સ્વરૂપ અને એની પ્રેરણાથી, કાળની પણ પ્રેરણાથી, સમય જતા જતા હું વિંધ્યાચલ પર્વતના જંગલોની અંદર ત્યાં સર્પ તરીકે જન્મ્યો. અને જેમ કણા હાથમાં આવે અને પેલી કાબરો ને ચકલા એને ચાંચો મારીને પૂરા કરી નાખે, એમ પુનિ પ્રયાસ વિનું અનાયાસે જ આમ જન્મ્ય સાપ તરીકે એ શરીર છૂટી ગયું. થોડા સમયની અંદર એ શરીર છૂટી ગયું. આ જે શરીર જન્મ લઉં, શરીર ધારણ કરું, એ બધા જ શરીર લઉં ને છોડું, લઉં ને છોડું. જેમ બહુ મોટી પેટીએ ગાડી બેઠાઈએ અને ઘણા બધા જાત જાતના જુદી જુદી જાતના કપડાના અંદર આમ 5-10 મોટી પેટીઓ ભરેલી હોય, આમ જોએ મૂકી દે, જોએ મૂકી દે, આ ને પેલું, પેલું ને પેલું, એમ કરીને બધા કપડાને નજર નીચે કાઢી નાખે. એવી રીતે ભગવાનની કૃપાથી આમ અનાયાસે સાહજિક રીતે જેમ નવા કપડા પહેરીએ અને જૂના વાસી મેલા થયેલા ના ગમતા, રંગ ઉતરી ગયેલા, એને કાઢી નાખે, ભાઈ આ કાઢ નાખો, આલી દેજો, કઈ ભૂકંપમાં આપી દેજો, ક્યાંક રેલ રાહતમાં આપી દેજો, ક્યાંક ગરીબોને આપી દેજો, એમ કરી સારા સારા વસ્ત્રો હોય તોય આપી દે. એવી રીતે બહુ જલ્દીથી આ મારા જન્મોને કપડાં ઉતારતા હોય એવી રીતે જલ્દી જલ્દી પૂરા કર્યા. જન્મરણનું દુઃખ નહીં લાગે એમ જે આશીર્વાદ આપેલા કે જન્મ તોય શું, મૃત્યુ આવે તોય શું, મૃત્યુની બીક લાગતી નહોતી. હા, મૃત્યુ આવ્યું એમ કરીને પોતાની જાત બચાવે નહીં. બરાબર છે, એની કૃપા છે ને, એની ઈચ્છા છે. મોત આવ્યું છે, લઈ જાય. બચવા માટે, બચાવવા માટે સહેજ પણ પ્રયત્ન નહીં કરવાનો. કેમ કે ઈચ્છા જ એની છે, જન્મ એને આપ્યો છે. તો પછી મરવાની ભિક્ષા માટે આમ કપડાં જેમ ઉતારતા જઈએ, એક પછી એક નવા પહેરતા જઈએ, જૂના ઉતારે નવા પહેરે. આના ગયા, આના ગમ્યું તો કાઢી નાખ્યું, કે આ બરાબર નથી સિવાયું, કે અત્યારે બરાબર લેટેસ્ટ મોડ નથી, કાઢી નાખો. એમ કરી કરીને કેટલાય કપડાની માફક શરીરો બદલી નાખ્યા. વાસાંસી જીર્ણાની યથા વિહાય નવા નિગૃહ્ણાતિ નરોપરાણી તથા શરીરાણી વિહાય જીર્ણા. બસ જૂના શરીર છોડવા અને નવા લેવા. નવું કેટલું સરસ હોય, ગમે તેનું નવું શરીર હોય ને, નાનું શરીર હોય એટલે એને હાથમાં લઈને રમાડવાનું, ભલે સસલાનું હોય તો, કૂતરું હોય તો એને હાથમાં લઈને રમાડવાનું મન થાય. એટલે જૂના ઉતારી અને નવા નવા પહેરવાનો શોખ થઈ ગયેલો, અને શોખ ભગવાને પૂરો કર્યો. કે 1000 વસ્ત્ર ડ્રેસ પહેરવાના અને ઉતારવાના હતા. અને ભગવાન શિવની સાક્ષીમાં એમણે જે કઈ શાપ આપ્યો હતો, એનો જે અનુગ્રહ, જે શાપની નિવારણની જે વાતો કરી હતી, એ બધી જ અનુભવતો અંધો અનુભવતો ભગવાન શિવની કૃપાથી. મને મૃત્યુનો કે જન્મનો કે જીવનનો કે શરીરનો કોઈ પણ પ્રકારનો ક્લેશ, કે બસ હવે તો મોક્ષ જ જોઈએ છે ને, હવે તો નથી રહેવું, હવે તો આ શરીર છોડી દેવું છે, એવું કઈ નહીં. મોત સામે ઉભું હોય તો ડર નહીં આવે ને. મૃત્યુ સમાવિશતું યદિ ગચ્છતું વા નાન્યાત ન્યાયાત પદમ પદમ ધીરમ ન વિચલતી. ધીર પુરુષો મૃત્યુ આજે આવું હોય તો આજે આવે ને, 100 કોષ દૂર જઈને ઉભે ને, વર્ષો પછી આવવાનું તો ભલે ને, આજે આવું હોય તો આજે આવી જાય, પછી જ્યારે આવું હોય ત્યારે. પણ પોતાના ધીરપણામાંથી શ્રેષ્ઠ માણસો ક્યારેય પણ એમાંથી વિચલિત થતા નથી. આમ અનેક શરીરો ધરતા ધરતા જન્મતા લેતા લેતા, હા શરીરો બધા ગયા, કેટલાય શરીરો ગયા, પણ જ્ઞાન એનું એ રહ્યું કે હું આત્મા છું, હું શરીર નથી. જ્યાં સુધી એ પ્રવાહની બહાર ઉભા રહ્યા અને પ્રવાહ વહેતો જોઈએ ને, હા જાય છે, સરસ વહે છે, પણ એની અંદર કંઈક વહેતું હોય ને, પકડવા કે લેવામાં પડ્યા તો પલળવાના ખરા, ડૂબવાના ખરવા, તરવાનું ખરું, હફવાનું ખરું. પણ સાક્ષી ભાવે કિનારે ઉભા રહ્યા તો કઈ વાંધો ના આવે. પણ લોભ થયો કે લાઈને અંદરથી લઈ આવું તો ડૂબવાનું, પલળવાનું, તરવાનું થાય. તો આમ જ્ઞાન ગયું નહીં. શરીરો તો ગયા, ઘણા બધા નીકળતા ગયા, છૂટતા ગયા, વહેતા ગયા નદીના પ્રવાહની માફક. પણ મારું જે જ્ઞાન કે હું પરમચેતન સ્વરૂપ આત્મા બ્રહ્મ પરમાત્માનો પરબ્રહ્મનો અંશ છું, એ જ્ઞાન એનું એ રહે. અને આ 3 લોકની અંદર જે કોઈ શરીર ધારણ કરું તે બધા જ બસ ગમે તેવું શરીર મળ્યું હોય, ચાહે પક્ષીનું હોય, ચાહે પશુનું હોય, સર્પની ગમે તે, ત્યાં ભગવાનનું ભજન થયા જ કરતું હતું, ભગવાનનું સ્મરણ રહેતું હતું જ. જેમ જડ ભરત તપસ્વી થયા અને પછી હરણ થયા તો પેલું જ્ઞાન ગયેલું નહીં. બસ એવી રીતે આ કાગભૂષણજી કહે છે કે પક્ષીરાજ, મને મારા ગુરુ મહારાજની કૃપાથી, ભગવાન શિવના આશીર્વાદથી, એ મારી જે સમજણ હતી આત્માની સ્વસ્વરૂપની, એ બરોબર એવી ને એવી જન્મોના જન્મો સુધી એ પ્રમાણે રહી. શરીરો બદલાય પણ મારી સમજ એની એ રહી, અને એને કારણે આ 3 લોકની અંદર કોઈ પણ દેવ શરીર કે મનુષ્ય શરીર ધારણ કરવું, દેવ નર જોઈ તનું ધરવું. આ મૃત્યુલોકમાં મનુષ્ય શરીર, કે આ સ્વર્ગલોક ની અંદર દેવ શરીર ધારણ કરું કે જે કોઈ ધારણ કરું, ત્યાં આગાડી તહા તહા રામ ભજન અનુસરું, બસ ભગવાનનું સ્મરણ, ભગવાનની સ્મૃતિ નિત્ય બની રહેતી સદાકાળ સદૈવ. પણ એક ભયંકર મનની અંદરની જે વ્યથા વ્યગ્રતા જેને સૂળ કહેવાય, એક વાર શરીરમાં ક્યાંક પેસી ગયો હોય, પગમાં ભોંકાઈ ગયું હોય ને, તો જ્યાં સુધી ના નીકળે ત્યાં સુધી મન, વૃત્તિઓ, વિચારો, બધું ત્યાં આખા શરીરનું સુખ દુઃખ ત્યાં ગાડી જ હોય. તો એમ કાગભૂષણજી કહે છે, પક્ષીરાજ ગરુડજી, એક શૂલ એટલું બધું ભયંકર હતું, દુઃખ એટલી બધી વ્યથા ને પીડા હતી કે એ પીડા હું ભૂલી શકતો ન હતો. અને શૂલ એ પીડા કઈ હતી કે મારા ગુરુનો અત્યંત કોમળ વિવેકશીલ પ્રેમાળ સ્વભાવ જે હતો અને એનું મેં જે ઉલ્લંઘન ને અપમાન કર્યું હતું ને, એ દર્દ, એ વ્યથા, એ પીડા મારાથી, કે મેં કેટલું ખોટું કામ, કેટલું હલકું, કેટલું નીચ કામ કરી નાખ્યું હતું, મારે આવું નહોતું કરવું જોઈતું, છતાંય કર્યું હતું. બસ એ ગુરુનો એ કોમળ સ્વભાવ અને ગુરુ મહારાજની મારા ઉપરની કૃપા એને જોઈને મારા વર્તન ઉપર મને એટલો બધો પારાવાર દુઃખેત થતો કે વાત ન પૂછો. અને ભૂલાય નહીં, જન્મો જન્મ સુધી હું નહોતો ભૂલી શક્યો મારા ગુરુ મહારાજનું અપમાન હું જાતે. ગરુડજી, ચામડાના શરીર આ મનુષ્ય બ્રાહ્મણને ત્યાં જન્મ્યો હતો, પણ આ શરીરને ચામડાથી જન્મેલો હતો. ચરમ દેહ દ્વિજ કે મેં પાઈ, હું બ્રાહ્મણ શરીર પણ મળેલું, પણ ચામડાનું શરીરમાં હું બ્રાહ્મણ તરીકે જન્મ્યો હતો. આ શરીર તો ચામડાનું, હાડકા અને માંસ ચામડાનું બનેલું છે, એટલે કે આડ માંસ ચામડાના શરીરમાં હું બ્રાહ્મણ તરીકે જન્મ્યો હતો. કેટલો સ્થૂલ ભાવ કે આ રીતે, પણ ત્યાં આગળ મારામાં કોઈ સંસ્કાર હતા નહીં, એટલે હું શુદ્ર કહેવાતો હતો. અને એ બ્રાહ્મણનું શરીર મળ્યું હતું એટલે દેવોને પણ દુર્લભ, જે વેદો અને શ્રુતિઓ જેને આપણા શાસ્ત્રો ગાય છે એવું દુર્લભ શરીર બ્રાહ્મણનું મને પ્રાપ્ત થયેલું, પણ મેં એ ચામડાના શરીરમાં બ્રાહ્મણ શરીર કેવી રીતે મેળવ્યું મને ખબર હતી, પાપી હતો. કેમ કહ્યું કે બ્રાહ્મણ શરીર આ ચામડાના શરીરમાં બ્રાહ્મણ તરીકે જન્મ્યો હતો? કયું દુઃખ હતું, કયો ખેદ હતો? ગુરુનું અપમાન એકવાર તો કરતા તો કરી નાખ્યું, પણ પછી સમજણ પડી, અરે આ તો બહુ મોટું પાપ કર્યું, અપરાધ કર્યો. પછી સમજાયું, પાપ થઈ ગયા પછી. એટલા માટે કહે છે કે બ્રાહ્મણ તરીકે જન્મ્યો હતો પણ ચામડાનું શરીર હતું, સુરદુર્લભ હતું. વેદો પણ જેને, શાસ્ત્રો પણ જેને અત્યંત પવિત્ર માને એવા બ્રાહ્મણ તરીકે જન્મેલો, પણ અક્કલ નહોતી. ખેલવ તહા, અને ત્યાં આગાડી બધા છોકરાને ભેગા કરીને રમ્યા કરતો, રખડ્યા કરતો હતો બ્રાહ્મણ, પણ જડ. પણ ત્યાં આગાડી જે ભગવાનની કૃપા થઈ ગયેલી અને એમનો અનુગ્રહ હતો, જા ભગવાનની ભક્તિ તને સદાય બની રહેશે, ભગવાનનું નામ સ્મરણ થશે અને ક્યારેય તને કોઈ પણ જાતનું દુઃખ કે ક્લેશ નહીં થાય, એટલા માટે હું એ બધા છોકરાઓને ભેગા કરી અને બધાની સાથે ભગવાનની રામલીલા ત્યાં આગળ અમે રમતા હતા. પછી થોડોક કિશોર અવસ્થા વાળો થયો એટલે પ્રૌઢ એવા મારા માતા પિતાએ મને ભણવા માટે મોકલ્યો, કે હવે આને ભણાવીએ. હતો બ્રાહ્મણનો છોકરો, પણ ભગવાનમાં પ્રેમ, આમ કશું ભણવાનું નહીં. બસ ભણવાનું ના ગમે, કોઈની સલાહ સાંભળવાની શિખામણી ના ગમે, સમજવું સુનાવું ગણાવું નહીં ભાવા, કશું જ આમ ગમે જ નહીં ને, જેમ પેલું જડ છોકરું હોય કશું કહે, કશું સાંભળે નહીં, કશું સમજે નહીં, કશું કરે નહીં, પોતાનું મન ફાવતું જ ફાપું જો તોફાની હોય એવો, એવા પ્રકારની સ્થિતિ મારી થઈ હતી. પણ ભગવાનની કૃપાથી આ અવસ્થા પ્રાપ્ત થયેલી. હાવ જડથું જેવો કે કોઈ એનું નામ, કોઈ એનું નામ ના દે. જેમ જળ ભરત હતા તપસ્વી, પણ એવી રીતે રહેતા કે કોઈ કે આ તો ગાંડો છે, મૂરખ છે, એમને રખડતો છે, એવી રીતે જળ જળ તરીકે ભરતજી રહેતા. એમ કાગભૂષણજી કહે છે કે હું પણ એ બ્રાહ્મણના શરીરની અંદર જળ થઈને, મૂરખ થઈને, અક્કલ વગરનો થઈને રખડ્યા કરતો અને ભગવાનની લીલાનું ગુણગાન કરતો, છોકરાઓ ભેગા કરી અને રામલીલાની વાતો કરતો, આમ આમ ભર્યા કરતો. માતા પિતા ભણાવવા ઈચ્છતા પણ કઈ મન બેસે નહીં, મેળ ના ખાય. અને એ રીતે રમતા ફરતા મનની અંદરની બધી વાસનાઓ, મન તે સકલ વાસના, બધા જ પ્રકારની વાસનાઓ મનમાંથી આમ જતી રહી. એક પણ વાસના ના મળે, આ કરવું, પેલું ખાવું, આ પહેરવું, ત્યાં જવું, આ રમવું, આનું આ કામ કરું, આ વાતો કરું, આને મળું, એવી કોઈ પ્રકારની વાસના મનમાં રહી જ નહોતી. અને જડ થઈને સ્વાભાવિક છે, મનને સ્થિર કરવું હોય ને, મન એકાગ્ર, ત્યારે બધી રીતે એને બહાર કાઢી નાખીને જડ થઈને રહેવું પડે. કોઈ વિચાર નહીં, કોઈ બુદ્ધિ નહીં, કોઈ પણ પ્રકારનું, બસ એમ એમ જડ ભરત જેમ પડી રહેતા. ખાવાનું મળ્યું તો શું, ના મળ્યું તો શું, નાહવું નહીં, પાણી મળ્યું તો પીવું, ના મળ્યું તો ખાઈ, આમ જડવત પોતાની સ્થિતિને એને બનાવી નાખી.